Honorable Sampath Thakura, you have 6 minutes.
Mulasana Rude Antitumani Apanayana Sangwardana Panate Vedagatu Yojanavak Sandaha Adame Uttaritra Sabahave Ape Adahas Prakashakrim of Savabadi in Pilmadama Sutivanta Venema Visheshinma Apanayana Sangwardana Samandava Pratatura Me Motaveddi Vishesh Unanduakin Katetukan Vilavaka අතිගරු ජනාධිපතිතුමා රට නිෂ්පාදන ධාරිතාවේ වැඩි කරන්නට එවැගේම රටේ නිෂ්පාදනයේ ඉහළණම් වන්නට කටයුතු කරමින් සිටින වේලාවක තමයි අද මේ බදු පනත පාර්ලිමේන්තුවේ සාකච්ඡාවට බඳුන් වෙන්නේ. මා විශ්වාස කරනවා ගරු මන්ත්‍රීතුමනි මේ මොහොත වෙද්දී අපිට සිහිපත් කළ යුතු 1974 පෙර ආතුව අපේ රටේ නිෂ්පාදනය කරපු බොහෝ බඩු භාණ්ඩ නිෂ්පාදන ද්‍රව්‍ය අපනයනය කරපු රටක් විදියට අපේ රටේ නිෂ්පාදනය කරපු ද්‍රව්‍ය 100%ක් අපනයනය කරද්දී අපේ රටට ගෙනාවේ අපි ආනයනය කරේ 50%යි. අපි හරි අඩකට වැඩි ප්‍රමාණයක් අපේ ආනයන වියදමට වඩා 50%ක වැඩි ප්‍රමාණයක් අපි අපනයන් අපි උපයාගෙන තිබුණා 1977 වෙද්දී. අපේ රටේ නිෂ්පාදනය කරපු පළේ කාර්ට් සරම අපි අපනයනය කරා. රටේ නිෂ්පාදනය කරපු කිඹුල උදළු තලය අපි අපනයනය කරා. යුනික් රේඩියෝව අපි දකුණු ආසියාවේ රටවල් වලට අපි අපනයනය කරා. මේ විදිහේ නිෂ්පාදනය කරපු බොහෝ බඩු භාණ්ඩ අපි අපනයනය කරමින් තමයි අපේ අපනයන ආදායම අපි ඉහළ නංවා ගත්තේ. මේ මොහොත වෙද්දී අද අපේ ජනතාවට රටේ සියලු ජනතාවට අද බලාපොරොත්තු ඇති වෙලා තිබෙනවා. වත්මන් ජනාධිපති ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා අපේ අපනයන ආදායම ඉහළ නංවීම සඳහා ආනයනයේ සීමා කරමින් රටේ නිෂ්පාදනය කළ හැකි ආහාර ද්‍රව්‍ය රටේ නිෂ්පාදනය කළ හැකි භාණ්ඩ සඳහා බදු පනවමින් ඒ නිෂ්පාදන සීමා කරමින් අද අපේ අපනයන ආදායම ඉහළ නංවා ගන්න වගේම ආනයනයේ වෙනුවෙන් විදේශ කඩා ඇදී යන විශාල මුදල් කන්දරාව ඉතිරි කර ගැනීමේ ලොකු වෙහෙසක් අද වර්තමාන රජයේ ගනිමින් ඉන්නවා ගරු මන්ත්‍රීතුමනි. විශේෂයෙන්ම මා නියෝජනය කරන ප්‍රදේශය ගත්තාම ගාල්ල දිස්ත්‍රික්කයේ සුළු අපනයන බෝග වගාව ඒ වගේම තේ වගාව වෙනුවෙන් විශාල වශයෙන් ජනතාව නියැලෙන ප්‍රදේශයක් විදියට අද රටේ සුළු අපනයන බෝග දෙපාර්තමේන්තුව සහ විශේෂයෙන්ම අපනයන කෘෂිකර්ම දෙපාර්තමේන්තුව එවැගේම අපනයන සංවර්ධන මණ්ඩලය අතර තියෙන සම්බන්ධතාවය පිළිබඳව ඒ සම්බන්ධතාවය තවත් අපි දැඩි කළ යුතුව තිබෙනවා මේ මොහොත වෙද්දී. විශේෂයෙන්ම අපනයන සංවර්ධන මණ්ඩලයේ විශේෂඥ කමිටුව වෙත මේ සුළු අපනයන දෙපාර්තමේන්තුවේ සම්බන්ධතාවය වඩාත් දැඩි කළා. ඒ විශේෂඥ කමිටුව වෙත තවත් මේ නිලධාරී මාතෘ සම්බන්ධ කළා. විදේශ සඳහා ගැලපෙන නිෂ්පාදන ඇති කිරීමේ උත්සාහයක් අපි ගත යුතුව තිබෙනවා ගරු මන්ත්‍රීතුමනි. විදේශ ස්ථානාපති කාර්යාල වෙත අපනයන සංවර්ධන මණ්ඩලයේ නිලධාරියෙකු යොදවන්න අපට හැකියාව ලැබෙනවා නම් අපේ නිෂ්පාදන පිළිබඳව අපේ කුරුඳු නිෂ්පාදනය කරන්න ඒ වගේම නිෂ්පාදනයේ කුරුඳු විදේශ රටවලට ගැලපෙන විදිහට අපි නිෂ්පාදනය කරන්න ඒකට යම් අගයක් එකතු කරන්න අමුද්‍රව්‍ය වශයෙන් යවන්නේ නැතුව ඒකට යම් අගයක් එකතු කළා අපනයනය කිරීමේ හැකියාව ලැබෙනවා නම් අපිට වඩාත් වැදගත් කියලා අපි විශ්වාස කරනවා මේ අපනයනයේදී. ඒ වගේම තමයි ගරු මන්ත්‍රීතුමනි විශේෂයෙන්ම පසුගිය කාලය තුළ අපේ සිලොන් ටී කියන අපේ වටිනා කියන දේශීය නාමය අපේ සන්නාමය අපට අහිමි වුණා. අපේ රටේ තේ මිලදී අරගෙන වෙනත් රටවල තේ සමග කලවම් කළා. පසුගිය කාලයේ පුරාම අපේ සිලොන් ටී කියන නාමය විනාශ කරමින් තමයි අපි ගත කරලා තියෙන්නේ. අපිට පසුගිය කාලය තුළ විශාල කීර්තියක් ලබා දුන්න ඒ සිලොන් ටීගේ නාමය අහිමි වීම නිසාම අපේ තේවලට ලෝකයේ තියෙන ඉල්ලුම අපට අඩු වෙලා තිබෙනවා. එනිසා අපි විදේශීය වෙළඳපොළ සොයා ගැනීමේදී විශේෂයෙන්ම කුරුඳු අපි යවන්නේ මෙක්සිකෝවට අපට සොයා ගන්න පුළුවන් නම් ඊට වඩා මිලක් ගෙවන රටවල් එවෙනුවෙන් අපේ තානාපති කාර්යාල අපේ විදේශ දූත කණ්ඩායම් අපට යොදවන්න පුළුවන් නම් අපට වඩාත් වැදගත් වෙනවා ගරු මන්ත්‍රීතුමනි. ඒ වගේම අපි පුවක් ඒ වගේම විශේෂයෙන්ම අපි කුවක් අපි යවන්නේ ඉන්දියාවට යවන්නේ ගරු මන්ත්‍රීතුමනි අපිට හැකියාව තිබෙනවා මේස්නා වැඩි මිලක් ගෙම රටවල් අපිට සොයා ගන්න එනිසා මා විශ්වාස කරනවා අපනෑ නාදෑම වැඩි කිරීම තුළ අපේ ගොවියගේ අතමිට සරු වෙනවා එනිසා අපි අපිට තේවගාමින් සුළුවපෙන්න බෝග වගාවින් එවැගේම දීවර කර්මාන්තෙන් එවැගේම අපනෑනේ කළ හැකි විශේෂයෙන්ම අපේ දීවර කර්මාන්තයේ දිනුනු කළ හැකි අපිට අපනෑනේ කිරීමේ තන දක්වාම අපිට අපේ අපේ රටවඩා තියෙන මුහුදෙන් අපිට අපේ අපේ ප්‍රයෝජනගෙන අපිට අපනෑනේ සඳහා අවශ්‍ය කරන නිෂ්පාදනය කිරීමේ හැකියාව තිබෙනවා විශේෂයෙන්ම ගොවියාට දීවරයාට හොඳ මිලක් ලැබෙනවා නම් ඒ ගොවියා සහ දීවරයා සක්‍රීයව වැඩ ඔවුන්ට තව තවත් මේ නිෂ්පාදනය කිරීම සඳහා ඔවුන් පෙළඹෙනවා ඒ වගේම අද විසිතුරු මත්ස්‍ය වගාව පිළිබඳව අපි සොයා බැලිය යුතුයි ගරු මන්ත්‍රීතුමනි විසිතුරු මත්ස්‍ය වගාවේ ලෝක ඉල්ලුමින් අපට සපයන වෙලා තියෙන ඉතාම කුඩා ප්‍රමාණයක් විතරයි අපිට මල් වගාවෙන් අපි සපයන ඉතාම කුඩා ප්‍රමාණයක් විතරයි පළතුරු වලින් සපයන ඉතාම කුඩා ප්‍රමාණයක් විතරයි අපිට භූමිය අපි නිෂ්කාරණය තියාගෙන වතු සමාගම් වල ඒ වගේම මධ්‍යම මන්තික වතු වල
වසා
නොකරපු ඉඩම් විදියට මධ්‍යම මන්තික අක්කර 50 වගා නොකරපු ඉඩම් විදියට බූදල් විදියට මේව තියාගෙන අපිට අපි අද වගා නොකර අපේ ආර්ථිකය බිඳවට්ටගෙන ඉන්නවා ගරු මන්ත්‍රීතුමනි ඒ නිසා සුළුවපනන බෝක වගා වෙනුවෙන් අපනයන සංවර්ධනයේ සඳහා මේ ඉඩම් පාවිච්චි කළ යුතු කියලා යෝජනා කරනවා ගරු මන්ත්‍රීතුමනි භූමි ස්තුතියි
ස්තුතියි ඔන්නබල් රෝහණ බණ්ඩාර විජේසන්දර You have 4 minutes.
Mulasana Ruda Garumantumani Mangitane other Aperata Hamuthian Loku Abyoga Gagandapula Mohotaka Kalan Rupika Ho Salasum Sagato Homanujingari Sespadu Sanso the Nepilibanda Yuadeka Vilati. So May Mama Yojana Krandme Sabahata Sespadu Ainkarna Vinwata Sespadat Ainkarla Tava Puluhana Ape Apanayana Karna It is a Dirigananda දැන් අපි හෙක්ටප් කම් මැතිතුමා කතා කරන වෙලාව කිව්වේ හනුන්කූරු සඳහා ගෙන්නන බටපඳුරටත් සහන දෙනවා කියලා කියනවා. ඒකට අඩු දීලා තියෙන බදුත් අඩු කරලා තියෙනවා. ඒ අඩු කරනා වෙනුවට ආයනයන් යන වලට ගහන බදු ටිකක් වැඩි කරලා ලංකාවට ගේන හැම ඩොලරයකටම දිරිදීමනාවක් දෙන්න පුළුවන් වැඩපිළිවෙලක් හදනවා නම් මේ වෙලාවේ ලංකාව මේ හිර වෙලා ඉන්න වෙලාවේ අපේ රට ඇතුලේ දේවල් නිෂ්පාදනය කරන්න උත්සාහ කරන වෙලාවේ ඒ සඳහා දිරිදීම් ගැටයුතු කරන්න පුළුවන් නම් මං හිතන්නේ ඒක තමයි මේ වෙලාවේ කරන්න තියෙන හොඳම කාරණේ. එනිසා අපි අනිත් පැත්තෙන් අද මේ බදු අඩු කරන්න කවුද යෝජනා කරේ? අපි අනිත් පැත්ත අපි මේ අනිත් පැත්තට මේ ගමන් කරන්නේ අපේ සංවර්ධනය අපි අල්ලගෙන තියන්නේ මැද්දෙන් වගේම අපි මේ යෝජනාව ගෙනාය කවුද? හරිනම් මේ උත්තරීතර ස්වභාවය යෝජනා කරලා අපි මෙව්වා කරන්න ඕන ඈ නෑ ඒක නම් මම දන්නේ නෑ ඒක අපේ හෙක්ටක් ප්‍රම මෙතුමා කිව්වහම ඒකට මම මමුණගත ඒ ගේනවා නම් වැරදි ඒකට බදු සහන දීලා තියනවා වැරදි ඒවට තව බදු ගහලා ඒ ගෙන්න නෙවුවට වෙනුවට අපේ අපනයන කරනවට දිරිදීමක් දෙන්න කියන එක මම කිව්වේ හරි ලවන්න ලැහැත්ති කරනක හරි වෙනම කතාව හරි ඔබතුමා කියන හරි ඔබතුමා වාඩි වෙන්නකෝ මගේ තියෙන වෙලාවක් නැති වෙන මම එහිඳ ඔබතුමාට කියන්න ඔබතුමාට ඒක තර්කයක් නැහැ මම කියන්නේ ඒක කරා නම් වැරදි කියන්නේ ඒ නිසා අපි බොහොම ගෞරවයෙන් යෝජනා කරන්නේ මේ සභාවේ අපි යෝජනා කරලා අපි කතිකා කරලා අපි කතා කරගෙන මේක ක්‍රියාත්මක කරන්න හැබැයි ක්‍රියාත්මක කරන්න ගිනල්ලා තමයි මේ සභාවට දාන්නේ ඊට පස්සේ අපි කවුරුත් ගෙනාවු යෝජනාවකට මේකේ කතා කරනවා දැන් මේ බලන්න කවුද ඉන්නේ ගෙනාවු ඇමතුමත් නැහැ නියෝජ්‍ය ඇමතුමත් නැහැ මේ මොක අපි කතා කරන්නේ උලඟටනේ කතා කරන්නේ මේ දේවල් මොකටද අපි මේ කතා කරන්නේ ඇයි අපි මේ කාලේ මෙච්චර කෝටි ගාණක් මේ රටේ මහජනතාවගේ මුදල් නාස්ති කරගෙන ඇවිල්ලා අපි මෙතන ඇයි මේ කතා කරන්නේ මේ කතා කරලා වැඩක් නැහැ මේක අපි කතා කරත් එකයි විවාද කරත් එකයි නැත්ත් එකයි මේක අනිවාර්යෙන් සම්මත වෙනවා මේකට අපි එකතු කරන්න දේවල් එකතු වෙනවද කිසිම දෙයක් වෙන්නේ නැහැ. ඒ නිසා මේ වැරද්ද අපි නිවැරදි කරගමු. අපේ රටේ වරද්ද ගත්තේ අපි නිදහස ලැබෙන තැනට. අපේ කැමැත්තෙන් හෝ අකමැත්තෙන් හෝ මේ රටේ සුද්ධා විසින් අපිව තල්ලු කරා තේපොල් රබර් වගා කරන්න. අපේ රටට ඕන විදියට විදේශ විනිමය හරහා ලැබුණා. අපිට නිදහස ලැබෙනකොට අපි ලැහැත් වුණා මේක වෙනස් කරගෙන ගමන් කරන්න. අපේ මහමානී ඩී.එස්. සේනානායක මැතිතුමා වැරද්දක් නෙමෙයි. අපේ රටේ කුෂිකා වාරි කර්මාන්ත දිනු කළා කුෂිකා කර්මාන්ත රටතුඩ ගේන්න කටයුතු කරා. හැබැයි අපි ලෝකෙත් එක්ක ගනුදෙනු කරගෙන ආපු අපේ ප්‍රධාන නිෂ්පාදනයන් තුන වෙච්චි කුළුබඩු ඇතුළු සේවල් අපි එවුව දිනු කරගෙන තව ඉස්සරහට එන්න අපි ලැහැත්තුන්නේ නැහැ. ඒක අපි මතර මගින් නතර කරලා අපි වෙනත් තාන තියකට වෙනත් දිශාවකට අපි ගමන් කරා. ඒක හරහා ගිහින් වෙලා අපි ටේපල් රබර් කියන දේවල් වලින් අයින් වුණා. තේ වලට අපේ තිබිච්ච ජනප්‍රිය නාමය අපි නැති කරගත්තා. අනිත් පැත්තෙන් අපේ තිබිච්ච රබර් පොල් ඉඩම් ටික අපි කට්ටි කර කර අපි වෙන්දේසි කර කර වෙනත් දේවල් වලට යොමු කරන්න පටන් ගත්තා. අපේ තේපල් රබර් අපි විනාශ කරගත්තා. අපේ නිෂ්පාදනය සහ අපේ විදේශ විනිමය ගැන අපු අපේ දේවල් අපි නැති කරගත්තා. අපි එදා ඒ දේ කරනවා වෙනුවට අපිට තවත් අපේ රටේ පොල් ටික වැඩිපුර වගා කරන්න අපි ක්‍රමවේද සකස් කරලා තිබුණා. අද අපි පොල් මීටරෙන් මයින් ටේප් එකෙන් මැනලා ගන්න ඕන තරට එන්නේ
නැහැ.
අපිට කිරලා ගන්න
ඕන අපි වෙන්නේ නැහැ.
අපේ රටේ අපලන්නේ තව වැඩි කරගන්න තිබුණා. හැබැයි අපි ඒක කරගන්නවා වෙනුවට ඉඩම් ටික කට්ටි ගන්නලා පැත්තකට දාලා පොල් වගා කරනවා වෙනුවට අපි වෙනත් බෝග වලට ගියා. ඒක හරහා දැන් අදත් කතා කරන විවිධ දේවල් ගැන කතා කරනවා. හැමෝගේම හොඳ අදහස් තියෙනවා. හැබැයි ඒ අදහස් අපි කවුද පෙරලා ගන්න ෆිල්ටර් කරලා අරගෙන ගිහිල්ලා මේකයි ක්‍රියාත්මක කරන්න ඕනේ කියලා කවුද කියන්නේ දැන් අපි මේ යෝජනා කරපු අම්මා ආණ්ඩුපක්ෂ අපි මේ විපක්ෂිදලා කතා කරපුවාම මේ කට්ටියට සමහරට කිචි ඇති හිරිකිතයක් ඇති අපි මේ කතා කරන්නේ මේ විරුද්ධවද කියලා නෑ මේ රටට ආදරය කරන ජනතාව විදිහට මේ රටේ ජනතාවගේ පෙරලා අපි මෙතෙන් දෙවලා තියෙන මේ යුතුකම ඉෂ්ට කිරීම වෙනුවෙන් ඒ යුතුකම වෙනුවෙන් අපි මේ හඬනගන්නේ ඒ හඬනගන අපි කියන්නේ අපි බොහොම ගෞරවයෙන් අපිට මේ ඔබතුමාලා ආණ්ඩුපක්ෂ ලබන වරප්‍රසාද අපිට බදුලුවක් නෑ හැබැයි ඔබට වගකීමක් බාර දීලා තියෙනවා මේ අපේ අදහසුත් ඇතුළු මේ ඉන්න උත්තරීතර 225 මදහස් අරගෙන මේ රටේ ක්‍රියාත්මක කිරීමේ වගකීම ඔබ අරගන්න මේ ඇවිල්ලා බබිලෙත කර බලහත්කාරයෙන් මේ පටවල මේකේ ආණ්ඩුපක්ෂ මන්ත්‍රීවරු දිර මොකක් ගෙනාවත් සියලු දෙනා අත්උස්සන්න ඕන කියන ක්‍රමවේද වෙනුවට අපේ මේ සභාව තුල යෝජනා කරලා අපි ක්‍රියාත්මක මේ කතා කරන හැම කෙනෙක්ම තියෙන අදහස් බොහොම හොඳ දේවල් නේ කවුද ඔබතුමාලා කියන දේවල් ක්‍රියාත්මක කරන්නේ අපිද අපිද විපක්ෂය තුල අපි දේවල් කරන්න ඕනේ ඔබතුමාලා කියන දේවල් ක්‍රියාත්මක කරන්න ඕනේ ඒවා ක්‍රියාත්මක නොකර බොහොම ලස්සනට වචන වාග්මාලා විතරයි ඒවා ක්‍රියාත්මක කියනවා වෙනුවට බොහොම ගෞරවයෙන් මේ උත්තරී සභාවෙන් අපි ඉල්ලනවා මේ ක්‍රමවේද වෙනස් කරන 1948 වැනි නිදහස ගත්ත තැන්දලා මේ ක්‍රමේ තමයි උනේ ආණ්ඩුව විපක්ෂයට බයිනවා විපක්ෂය ආණ්ඩුවට උත්තර දෙනවා මේ ක්‍රමේ වෙනස් කරන්න වැළපිලා දාන්න
ඔබතුමාලගේ
මේ භූමියේ යථාර්ථයක් බවට පත් කරන්න කටයුතු කරන්න මේ හැම දෙයක්ම කතා නොකර තාක්කල් අපේ රට මේ තියෙන තත්ත්වෙන් ඉස්සරහට ගෙනියන්න බැරි වෙනවා ඒ නිසා අපි වගකීමක් ඉෂ්ට කරන මේ රටේ මහ ජනතාවට වග කියන ඒ ජනතා නියෝජිතයන්ගේ යුතුකම අපි ඉෂ්ට කරමු කියන කාරණේ මතක් කරමින් මම හිතන්නේ මගේ කාලය අවසන් වුණාද මට ඇහුනේත් නැහැ ඔබතුමා කිව්ව එක
කාලය අවසන්යි
මම බොහොම ස්තුතිමත් වෙනවා
හොරබ සුදත් මන්ජුල you have 6 minutes
රු මූලස්සනාරුඩ මන්ත්‍රීතුමනි අපේ වසන්ත යබා බණ්ඩාර අපේ මිත්‍ර මන්ත්‍රීතුමා මූලාසනයේ ඉන්න අවස්ථාවේ අපේ 1979 අංක 40 දරන ශ්‍රී ලංකා අපනයන සංවර්ධන පනතේ සිස්බදු සංශෝධන හතරක් සම්බන්ධව විවාදයට ලක්වන මොහොතේ ඒ සම්බන්ධව ප්‍රායෝගිකව අද අපේ වත්මන් රජය සෞභාග්‍යයේ දැක්මත් සමග අපනයන ශාස්ත්‍රයේ වගේම අපේ දේශීය නිෂ්පාදනය නගා සිටවන්න මින් අපනයනය තුල අපේ දේශීය ආර්ථිකය ශක්තිමත් කරන වැඩසටහනක් ජාතික වශයෙන් ක්‍රියාත්මක කරන වෙලාවේ තමයි මේ සෙස්බදු සංශෝධන මේ රටට ඉදිරිපත් කරලා තියෙන්නේ විශේෂයෙන්ම කොවිඩ් වසංගත තත්ත්වය වෙනුවෙනුත් මේක එක ගැසට් නිවේදනයක යම් සහනයක් තියෙනවා යම් කාරණයක් තියෙනවා ඒ වගේම සිමෙන්ති පැත්තෙන් බැලුවොත් අපේ දේශීය ඉදිකිරීම් වලට අවශ්‍ය සිමෙන්ති කොට්ටයකට කිලෝවකට රුපියල් 5ක බද්දක් වදිනකොට ඒක 3ක් දක්වා ලිහිල් කරලා යම් ශක්තියක් දෙන්න එක පැත්තකින් කටයුතු කරලා තියෙනවා ඒ වගේම තමයි දේශීය නිෂ්පාදකයා ගොවියා ආරක්ෂා කරන්නත් විවිධ උපාය මාර්ගික සැලසුම් මේකේනවා දැන් අපේ සහෝදර මන්ත්‍රීවරු අපේ විපක්ෂයේ යම් යම් අය අසුභවාදී විදිහට මේවා දිහා බලලා අදහස් දක්වනවා අපිට පේනවා හැබැයි අපි දකිනවා මේ උත්සාහ කරන්නේ මේ රට තුල නිකම නෙමෙයි වැඩ කරන ශක්තිමත් ආර්ථිකයක ජීවත් වෙන ජන සමාජයක් ගොඩනැගීමේ ජාතික වැඩපිළිවෙලක් ක්‍රියාත්මක කරන්න විශේෂයෙන් අපේ අතිගරු ජනාධිපතිතුමා ගෝඨාභය රාජපක්ෂ මැතිතුමා ගරු අග්‍රාමාත්‍යතුමා මහින්ද රාජපක්ෂ මැතිතුමා ප්‍රමුඛ රජය මේ ගෙනියන වැඩපිළිවෙල තුල කෑගල්ල දිස්ත්‍රික්කයේ නියෝජනය කරන මන්ත්‍රීවරයෙක් හැටියට මම දකිනවා අපි කෑගල්ල දිස්ත්‍රික්කය ගැන බැලුවොත් ගරු සභාපතිතුමනි අපේ මූලාසනානුරුද්ධ මන්ත්‍රීතුමනි කෑගල්ල දිස්ත්‍රික්කයේ යටත් විජිත යුගය අපේ සුද්දාගේ පාලනයත් එක්ක බැලුවොත් වතු ආශ්‍රිත නිෂ්පාදන ගණනාවකින් රටට සුවිශේෂී අපනයන අරමුදලක් උපයලා දුන්න දිස්ත්‍රික්කයක් විශේෂයෙන්ම රබර් තේ ඒ වගේම කුරුඳු ඒ වගේම ගම්බිරිස් කරාබු කෝපි ඒ වගේම කොකෝවා වැනි විවිධ නිෂ්පාදන වලින් සමන්විත වෙච්ච දිස්ත්‍රික්කයක් අද වෙනකොට මං හිතන්නේ ගිය කාල පරිච්ඡේදය තුල මේ නිෂ්පාදන වලට අපේ රටේ තිබුණ අවස්ථාව විශේෂයෙන්ම ඒ ගොවියන් නිෂ්පාදකයා ආරක්ෂා කරන වැඩපිළිවෙල බොහොම පහලට වැටිච්ච අවස්ථාවක තිබුණ නිසා ඒකේ ප්‍රතිඵලයක් හැටියට අපේ ගොවියා එහෙම නැත්නම් නිෂ්පාදකයා ඒවෙන් ඈත් වෙන්න පටන් ගත්තා. ඒකේ ප්‍රතිඵලයක් හැටියට අද රටේ කෑගල්ලේ විතරක් නෙමෙයි රට පුරාම අපි දකින්නේ වැඩි හරියක් එහෙම නැත්නම් මුඩුබිම් අක්‍රමවත් වගාවල්. ඒවා ක්‍රමවත් කරලා විශේෂයෙන් අපි බැලුවොත් රුවන්වැල්ල යටියන්තොට දැරණියගල කේන්ද්‍රගත වෙච්ච කෑගල්ල දිස්ත්‍රික්කයේ වගාවන් වලට උචිත සුවිශේෂී භූමි තියෙනවා. කරඳමුංගු එහෙම නැත්නම් ඉනසාල් වගාවට සුවිශේෂීම භූමිය තියෙන්නේ යටියන්තොට මැතිවරණ කොට්ටාසේ. ඉතින් ඒ ඉනසාල් වගාව බැලුවොත් අද අධික මිලක් උපයන්න පුළුවන් වගාවක්. ඒක ඉහළ තලයකට ගේන්න ඒ වගේම අනිකුත් අපනයන නිෂ්පාදන අපනයන භෝග ශක්තිමත් කරන්න ඒ වගේම අපි දැක්ක මේ හැම තැනකදීම ඒ නිෂ්පාදකයා ගොවි ආරක්ෂා කරන වැඩපිළිවෙලක් අපේ මේ ජාතික වැඩසටහන තුල තියෙනවා. ඉතින් මේකෙදී අපි බලාපොරොත්තු
වෙන විශේෂයෙන්ම
විවිධ
අභියෝග
විවිධ බලපෑම් විවිධ කාරණාවලට අපිට මුහුණ දෙන්න සිද්ධ වෙයි. ඒ කැපකිරීම අපි කරලා මුණ ක්‍රමයෙන් හරි ජාතික ආර්ථිකයක් තුල අර පරගැති භාවයේ මිදුණු කොන්ද කෙලින් තියාගෙන ජීවත් වෙන්න පුළුවන් අපේ දේශීය ආර්ථිකයේ ශක්තිමත් වෙන වැඩපිළිවෙලක් තුර ඉස්සරහට යන්න අපිට පුළුවන් වෙන සමාජ ක්‍රමයක් ආර්ථික ක්‍රමයක් පාලන ක්‍රමයක් වෙනුවෙන් තමයි අපි ඉස්සරහට මේ වැඩපිළිවෙල ඉන්නේ. අවාසනාවකට තමයි COVID-19 මේ වසංගත තත්ත්වයට දෙවැනි වතාවටත් අපි මුහුණ දෙන්නේ. අපි දැක්ක මේ පනත ගැන කතා කරනකොටත් අද උදේ පනත ගැන කතා කරනකොට ගොඩක් අය කතා කරේ COVID ගැන. හැබැයි COVID-19 නෙමෙයි අද ඒක පාලනය කරන්න අපේ අතිගරු ජනාධිපතිතුමා ප්‍රමුඛ රජය ලෝකෙටම ආදර්ශයක් වෙන ක්‍රමවත් සක්‍රීය වැඩසටහනක් ක්‍රියාත්මක කරගෙන යනවා. දැන් පෙළක් අය දැන් මාත් එක්කත් කිව්වා ගරු අපේ මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි මාත් එක්ක විවාද කරනවා අපේ සහෝදර මන්ත්‍රීවරේ අර 89 ඉස්සුව විදියටලු කොයිට හැදිච්ච කෙනාව අරයි යන්නේ 89 උස්සප විදියට නෙමෙයි කොවිඩ් හදපු කෙනා ශනිකව ඒ ස්ථානයෙන් ගෙරිලා අනිත් අයට COVID-19 පැතිරීම පාලනය කරන්න තමයි සක්‍රීය වැඩසටහනක් ක්‍රියාත්මක කරන්නේ. ඒක තමයි රජයක පාලනයක වගකීම වෙන්නේ. ඒ වෙනුවෙන් අද සක්‍රීය දායකත්වයක් අපේ වර්තමාන රජය අතිගරු ජනාධිපතිතුමා සෞඛ්‍ය අමාත්‍යතුමිය ඇතුළුවේ ත්‍රිවිධ හමුදාව ප්‍රමුඛ සෞඛ්‍ය ක්ෂේත්‍රයේ දෙවන්ත කාර්යභාරයක් කරනවා. ඉතින් අද රට ලොක්ඩවුන් කරොත් ආර්ථික වශයෙන් පසුබෑමකට ලක් වෙනවා. අපනයන ක්ෂේත්‍රයේ පැත්තෙන් බැලුවොත් ධීවර ක්ෂේත්‍රය ඒ වගේම කෘෂිකාර්මික ක්ෂේත්‍රය ප්‍රමුඛ ආනයන අපනයන ක්ෂේත්‍රය තුළ දේශීය ආර්ථිකය ශක්තිමත් කරන වැඩසටහනක් තුළ ඉදිරියට යන වැඩපිළිවෙලේ අපි මේ ගමන යන්න බලාපොරොත්තු වෙනවායි කියන පණිවිඩය ලබා දෙමින් මම නිරන බොහොමත්ම ස්තුතියි.
ගරු චාල්ස් නිමලනාදන් විනාඩි 5ක් කාලයක් තියෙනවා. You have 5 more minutes.
நன்றி தலைமை தாங்குகின்ற உறுப்பினர்களே, இன்று வர்த்தக அமைச்சினால் முன்வைக்கப்பட்ட செஸ் வரி தொடர்பாகவும் ஏற்றுமதி தொடர்பாகவும் பேச கிடைத்தமைக்கு நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். குறிப்பாக செஸ் வரியின் மூலம் செஸ் வரி குறைப்பின் மூலம் அந்த உற்பத்தியாளர்கள் துறை சார்ந்த உற்பத்தியாளர்கள் நன்மை பெற வேண்டும். அந்த அதற்கேற்ற வகையில் இந்த அரசாங்கத்தினுடைய நடவடிக்கைகள் இருக்க வேண்டும் என்று இந்த நேரத்தில் கூறிக்கொள்வதோடு ஒரு சில ஏற்றுமதி தொடர்பான ஒரு சில விடயங்களை நான் கௌரவ அமைச்சர் பந்துல குணவர்த்தன் அவருடைய கவனத்திற்கு கொண்டு வர முன்வருகின்றேன். அமைச்சர் தற்பொழுது இங்கு இல்லாவிட்டாலும் இந்த விடயங்களை அவர் அறிந்து கொள்ள வேண்டும். குறிப்பாக வடமாகாணத்தில் தெங்கு பனை உற்பத்தியினுடைய உற்பத்திகள் மிகவும் கணிசமான அளவுகள் இருக்கிறது. தெங்கு பனை உற்பத்தியின் மூலம் கொண்டு வருகின்ற உற்பத்தி செய்யப்படுகின்ற பொருட்களுக்கு போதிய அளவு சந்தைப்படுத்தல் வசதிகள் இல்லை. ஏனென்று சொன்னால் அங்க தெங்கு பனை உற்பத்தியில் உற்பத்தி செய்கின்ற பொருட்கள் பொருட்களை வெளிநாடுகளுக்கு ஏற்றுமதி செய்கின்ற நடவடிக்கையை அரசாங்கம் எடுக்கவில்லை என்பதுதான் என்னுடைய கருத்தாக இருக்கிறது. ஏனென்று சொன்னால், கடந்த அரசாங்கம் இருந்தபோது கூட நான் இந்த தெங்கு பனை உற்பத்தி பொருட்களுக்கு சர்வதேச சந்தையில் நல்ல சந்தை வாய்ப்புகள் இருக்கின்ற போதும் அவர்களை சந்தைப்படுத்துவதற்குரிய அந்த உற்பத்தி பொருட்களை சந்தைப்படுத்துவதற்குரிய ஏற்பாடுகளை அரசாங்கம் செய்து கொடுக்கவில்லை. குறிப்பாக பனையில் இருந்து உற்பத்தி செய்யப்படுகின்ற பல்வேறு விதமான பொருட்கள் இருக்கிறது. கற்பகம் அதை கொள்வனவு செய்கிறது. கற்பகத்தால் போதிய அளவு கொள்வனவு செய்ய முடியாது. அதாவது இலங்கையில் இருக்கின்ற விற்பனைக்கு ஏற்ற வகையில் தான் அந்த கற்பகம் அந்த பொருட்களை கொள்வனவு செய்கிறது. ஆனால் அதற்கு அதிகமான உற்பத்தி செய்யக்கூடிய மூல வளங்கள் இருந்தும் உற்பத்தி செய்யக்கூடிய உற்பத்தியாளர்கள் முதலீட்டாளர்கள் இருந்தும் அந்த பனைதென்னை பொருட்களுக்குரிய சந்தைப்படுத்தல் என்பது மிகவும் ஒரு குறைவான விடயமாக இருக்கின்ற காரணத்தினால் கௌரவ அமைச்சர் அவர்கள் இந்த பனை உற்பத்தி தொடர்பாக ஒரு விரிவான ஒரு ஆய்வு செய்து அதை வெளிநாடுகளுக்கு சந்தைப்படுத்துகின்ற ஒரு முறையை ஏற்படுத்தி கொடுக்க வேண்டும். நான் மன்னார் மாவட்டத்தில் பனை உற்பத்தியில் உற்பத்தி செய்கின்ற ஒரு பெண்மணியை டென்மார்க் அரசாங்கம் அவர் உற்பத்தி பொருட்களை நேரடியாக பார்த்துவிட்டு டென்மார்க் அரசாங்கம் கூட அந்த பெண்ணை தங்களுடைய அரசாங்கத்தினுடைய செலவில் டென்மார்க்குக்கு அழைத்து அங்கு அந்த பொருட்களை எப்படி உற்பத்தி செய்வதென்ற ஒரு கண்காட்சியை நடத்துவதற்கு மன்னாரில் இருந்து ஒரு பெண்மணியை அவர்கள் அழைத்திருந்தார்கள். ஆனால் அதனுடைய பெருமதியை இலங்கை அரசாங்கம் கண்டுகொள்வது மிகவும் குறைவாக இருக்கிறது என்பதை நான் இந்த நேரத்தில் கூறிக்கொள்ள விரும்புகின்றேன். என்று சொன்னால், இந்த தெங்கு பனை உற்பத்தி பொருட்களுக்கு மிகவும் சர்வதேச நாடுகளில் கிராக்கி இருக்கின்ற போது அது தொடர்பான கவனம் இன்னும் அரசாங்கம் செலுத்தவில்லை. குறிப்பாக இந்த கட்டுநாயக்கா விமான நிலையத்தில் கூட ஒரு 10x10 அடி என்ற ஒரு நில இடத்தை ஒதுக்கீடு செய்து இந்த தென்னை பனையால் உற்பத்தி செய்கின்ற பொருட்களை காட்சிப்படுத்துகின்ற விற்பனை செய்கின்ற நிலையம் ஒன்றை ஏற்படுத்தி கொடுத்து அதன் மூலம் அந்த முதலீட்டாளர்கள் அந்த தெங்கு பனை உற்பத்தி செய்கின்றவர்களுடைய பொருட்களை ஏற்றுமதி செய்வதற்கு கௌரவ பந்துல அமைச்சர் அவர்கள் நடவடிக்கை எடுக்க வேண்டும் என்று நான் இந்த
நேரத்தில்
அதே நேரத்தில் தலைமை தாங்குகின்ற உறுப்பினர்களே, நான் இந்த அரசாங்கத்திடமும் ஒரு கோரிக்கையை முன்வைக்க விரும்புகின்றேன். தற்பொழுது உலகத்தில் ஏற்பட்டிருக்கின்ற COVID-19 வைரஸ் தாக்கத்தின் தொடர்பாக கம்பகா மாவட்டத்திலும் அதிகமான வைரஸ் தாக்கம் ஏற்பட்டுள்ளது. அந்த வைரஸ் தாக்கம் ஏற்பட்டதன் காரணத்தினால் அங்கு லாக்டவுன் செய்யப்பட்ட பிரதேசங்களுக்கு இருக்கின்ற குடும்பங்களுக்கு ₹5000 அரசாங்கத்தினால் தற்பொழுது வழங்குவதற்கு நடவடிக்கை எடுக்கப்பட்டிருக்கிறது. ஆனால் இதை சமநேரத்தில் மற்ற மாவட்டங்களில் பலர் லாக்டவுன் செய்யப்பட்டிருக்கிறார்கள். குறிப்பாக மன்னார் மாவட்டத்தில் பட்டித்தோட்டம் என்ற கிராமமும் பெரியகடை என்ற கிராமமும் லாக்டவுன் செய்யப்பட்டு, அதே போல பல தனிப்பட்ட நபர்கள் லாக்டவுன் இதன் தாக்கத்தால் பரவல் ஏற்பட்டவர்கள் லாக்டவுன் செய்யப்பட்டவர்கள் 292 குடும்பத்தை சார்ந்தவர்கள் மன்னார் மாவட்டத்தில் இருக்கிறார்கள். அதே போல வடமாகாணத்தில் கிழக்கு மாகாணத்தில் தனிப்பட்ட ஒரு சில கிராமங்களில் இருக்கின்ற ஒரு சில நபர்கள் லாக்டவுன் செய்யப்பட்ட அந்த அவர்களுக்கும் அந்த ₹5000 கொடுக்க வேண்டும் என்பது என்னுடைய கோரிக்கையாக இருக்கிறது. மன்னார் மாவட்டத்தில் 292 குடும்பங்களுக்கு லாக்டவுன் செய்யப்பட்டுள்ளார்கள். அவர்களுக்கு நிவாரணம் வழங்க வேண்டும் என்று மன்னார் மாவட்ட செயலகத்தினால்
தெரிவித்திருந்தும்
இன்னும் நடவடிக்கை எடுக்கவில்லை. ஆகவே இந்த 292 குடும்பங்கள் உட்பட வடமாகாணத்தில் கிழக்கு மாகாணத்தில் இருக்கின்ற பிரதேசங்களில் லாக்டவுன் செய்யப்பட்ட அனைத்து குடும்பங்களுக்கும் இந்த நிவாரணம் சென்றடைய வேண்டும் என்று கேட்டுக்கொள்கிறேன். நன்றி.
தேங்க்யூ. ஆனரபிள் குணதிலக ராஜபக்ச, யூ ஹேவ் 6 minutes.
உலாசனே ஹோன கருமந்தத்துமணி அப்பனாயன சாங்வந்தன தனத்தகன கதாக்கரண மே மோகத்தே அப்படி மதக்காய் இதான் நம்சே 77 යුත් ආර්ථික ආගමනය සමගම මෙරට අපනයනේ කුඩු පට්ටන් වෙච්චි කාලයක් අපිට උදා වුණා. එහි ප්‍රතිඵලයක් වශයෙන් පහුගිය කාලේ අපේ රටේ අපනයන ශේස්ත්‍රයට නරක කරදසාවක් ඇති වුණා. පහුගිය අවුරුදු හතර හමාරක එහා පාලන කාලයේ බැලුවත් අපිට පේනවා අපේ අපනයනට වෙච්චේ පාඩුව මොකක්ද කියද. ලෝකයේ බොහෝ අනෙකුත් රටවල් දිහා බැලුවහම අපේ රට කොයි දිසාවකටද ගමන් කෙරේ කියන එක අපි අමුතුවෙන් කියන්න අවශ්‍ය නෑ. ආසියානු කලාපයේ 2018 වර්ෂයේ ඇමරිකන් ඩොලර් බිලියන 7000ක ආදායමක් උපයා ගත්තා. ඒ ආසියානු රටවල් අතරින් ඒ වැඩිම ආදායමක් ලබා ගත්තේ තුඩෙන් එකක් මේ ආසියානු රටක් වෙච්චි චීනය. සිංගප්පූරුව ඩොලර් බිලියන 412ක්, වියට්නාමයේ ඩොලර් බිලියන 271ක්, තායිලන්තයේ ඩොලර් බිලියන 250ක්, ඉන්දියාව ඩොලර් බිලියන 323ක්, මාලදීවයින ඩොලර් බිලියන 247ක්, ඒ වගේම දකුණු කොරියාව ඩොලර් බිලියන 605ක්. මේ වාගේ රටවල් අතර මේ මුදල බෙදීගෙන යනකොට අපේ රටට මොකද්ද වුනේ කියන එක අපි පොඩ්ඩක් හිතලා බලමු. අපේ රටටත් වඩා පිටුපසින් හිටපු කාම්බෝජය, මම හිතන්නේ ඒගොල්ලන්ගේ 177%කින් අපරාණේ ඒගොල්ලෝ වැඩි කරගත්තා. වියට්නාමයේ 85%කින්, භූතානයේ 74%කින්, ඒවාගේ බාලදිවයින 75%කින් මේ අපරාණ වැඩි කර ගන්නකොට අපේ රටේ එක අනිත් පැත්ත අපේ තේවල අපනයනේ 109 දක්වා පහළ බැස්සා. අපට ඇඟලුම් කර්මාන්තයේ තුනින් තමයි 31%ක් ලැබුණේ. ඒකත් මා හිතන්නේ පහුගිය කාලේ මේ වෙච්ච කොවිඩ් වසංගතයක් නිසා යම් යම් බාධා ඇති වුණා. අපි අපේ විශේෂයෙන්ම මහනුවර දිස්ත්‍රික්කයේ කේන්ද්‍ර කොටගෙන අපි 54%ක් තිබ්බ සුළු අපනයන භෝගවලට මම කියන්නේ පහුගිය කාලේ පහුගිය යහපාලන ආණ්ඩුව සුළු අපනයන භෝග ප්‍රතිආපනයන කිරීම තුළින් අපේ සුළු අපනයන භෝග ගොවියට නරක කාලයක් ඇති වුණා. ඒ නරක කාලය හමාර කරමින් ඒ පහතට බැස්ස මිල දැන් මේ වෙනකොට අපේ රජයේ යටතේ යම් මට්ටමකට ඇවිල්ලා තියෙනවා. ඒ යම් මට්ටමකට ආවත් මං හිතන්නේ ඒක අපිට සන්තෝෂ වෙන්න බෑ. අපිට මේක වැඩි දියුණු කරගන්න අපේ සුළු අපනයන භෝග වැඩි වැඩියෙන් අපනයනය කරන්න පුළුවන් වුණොත් මේ අතරමැදියට යන මුදල් අපිට රදවාගෙන මේ 102ක් වෙච්චි මේ සුළු අපනයන භෝග අපනයනේ අපිට 20-25 දක්වාවත් වැඩි කරගත්තොත් මම හිතන්නේ ඒ තුලින් අපිට ලොකු ශක්තියක් අපිට ලැබෙන බව නොනමානුයි. ඉතින් අපි අපේ රටේ විශේෂයෙන් මේ සුළු අපනයන භෝග සඳහා අපේ අතිගරු ජනාධිපතිතුමා දැන් වෙනම අමාත්‍යංශයක් පිටවල තියෙනවා. ඒක මම හිතන්නේ සුළු අපනයන භෝග ගොවියන්ගේ සතුටට කාරණයක්. මේක අපි වඩ වඩා දියුණු කරලා නවීන තාක්ෂණයේ යටතේ ඒ අපිට හොඳ ආදායම් මාර්ගයක් ගන්න පුළුවන් ව්‍යාපාරයක් තමයි මේ සුළු අපනයන භෝග කර්මාන්තේ. ඉතින් මේවා මෙසේ තිබියේදී අපි දැක්කා අද උදේ අද විපක්ෂය අද කතා කරන්නේ මේ අපනයන ගැන කතා කරනවට වඩා ඒගොල්ලන් කතා කරන්නේ මදූස් ගැන. අද මේ මදූස්ගේ මරණයත් ආණ්ඩුවේ account එකට දාන්න ඒ අය දඟලන බව අපිට පේනවා. අපිට මතකයි අපි මැරලා ඉපදිලා නැහැ. 88 89 කාලේ බල්ලෝ බලලුන් වාගේ මිනිස්සු අන්දියක් හන්දියක් ගානේ මරල් දාපු ගංගාවල මිනි පා කරලා අරපු ඒ 88 89 යුගය ඒ ඇයට අද අමතක වෙල අද මදූස් ගැන කතා කරනවා. මේක තමයි මම හිතන්නේ. ඒ ආණ්ඩුවට පහුගිය යාපාලන ආණ්ඩුවට අපි මතක් කරන්න ඕනේ අද මේ රට විනාශ කරපු මේ රටේ තරුණ පරම්පරාව විනාශ කරපු ඒ මදූස් වගේ අය අර කතාවක් තියෙනවා අවිගත්තෝ අවියෙන්ම නැසෙති කියලා. එසා සබහා ධර්මයෙන් ඒ අය මේ ලෝකෙන් චුත වෙනකොට මම හිතන්නේ මේ රටේ මිනිස්සු මරණයක් වුණා අපි සතුරු වෙන්නේ නැහැ. ඒත් මේ වාගේ අපරාධකාරයන් මේ රටින් චුත වීම පිළිබඳව සමස්ත රටවැසියෝම සන්තෝෂයට පත් වෙනවා. නමුත් අද වැරේ වැල් නැතුව ඉන්න මේ පහ විපක්ෂයේ අද කතා කරන්නේ මදුස් ගැන කතා කිරීම මම හිතන්නේ ඒක විහිළුවක්. ඒ වගේම අපි උදේ ඉඳලා කතා කරගත්ත අපේ කතා ඇහුවා අපේ ජනතා විමුක්ති පෙරමුණේ සහෝදරයෝ කොවිඩ් 19 ගැන කතා කරනවා. හැබැයි අපිට ඒ කට්ටියට අමතක ඇති යම් විදිහකින් ඒ යහපාලන ආණ්ඩුව තිබුණා නම් මේ කොවිඩ් 19 කාලේ මම හිතන්නේ අපේ රටේ ජනතාවට දෙයියන්ගෙම පීඨයි. අපිට එහෙනම් බලන්න පුළුවන් වෙනවා අර ඇමරිකාවේ වාගේ ඉතාලියේ වාගේ අර ඉන්දියාවේ වාගේ ඒ රටවල් වල අපිට බලන්න පුළුවන් වෙන්නේ. අද අපේ රටේ හමුදාව තමයි අද අපේ ඒ ආසාදිතයන් රැකබලාගෙන ඒ ආසාදිතයන් වෙනුවෙන් මේ කොවිඩ් වසංගතය හමාරකරන්න කරන සටන අපි දන්නවා. නමුත් ඇමරිකාව වාගේ ඉතාලිය වාගේ එංගලන්තය වාගේ රටවල් වල හමුදාව යොදාගෙන ඉන්නේ අර පාරේ වැටලි ඉන්න මිනිස්සුවේ මලමිනි ඒවා වලලන්ට පුච්චන තමයි අද ඒ හමුදාවට වෙලා තියෙන්නේ. ඒ තරම් ඒ කොවිඩ් 19 වසංගතයේ ලෝකේ පුරා විලාගෙන ඉන්න වෙලාවේ අපේ ජනාධිපතිතුමා ඒක කන්ට්‍රෝල් කරලා
ගරුමන්දිම කාලය අවසන්යි
කන්ට්‍රෝල් කරලා අද රට යථා තත්ත්වයකට ගේන්න හදනකොට මේ වැලේ වැල නැති යහපාලන ආණ්ඩුවේ හිටපු ඒ විපක්ෂය අද එයින් කොවිඩ් 19 ගැන කතා කරලා ඒකෙන් ගොඩ යන්න යනවා. නැත්තම් මදුස් ගැන කතා කරලා ඒකෙන් ගොඩ යන්න යනවා. නමුත් ඒ ඇයිට අපි කියන්න ඕන මේ රටේ ජනතාව බුද්ධිමත්. ඒ මොනවා කරත් අද අපේ අතිගරු ජනාධිපතිතුමා ගෙන යන වැඩපිළිවෙලට ඉස්සරහට ගෙන යන්න මේ රටේ ජනතාව සූදානම් බව විපක්ෂයට මතක් කරමින් මගේ කතාව අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
Thank you. Honorable Mohammed Mansur. You have 7 minutes.
சபைக்கு தலைமை தாங்கிக் கொண்டிருக்கின்ற உறுப்பினர் அவர்களே, முதலில் முகமது முஷாரஃப் மீண்டும் மீண்டும் இந்த சபைக்கு என்னுடைய பேரை சரிவர உச்சரிக்குமாறு நான் கேட்டுக்கொள்கிறேன். இந்த நாட்டிலே தற்போது பல்வேறு விடயங்கள் தொடர்பாக நாம் அவதானம் செலுத்த வேண்டி இருக்கிறது. குறிப்பாக இந்த கோவிட் 19 பிரச்சனைகள் தொடர்பாக தொடர்ந்தும் பேசப்பட்டு வருகிறது. இந்த நாட்டினுடைய பொருளாதார நெருக்கடியை சரி செய்ய அண்மையிலே சீனா பண உதவி செய்திருக்கிறது. அந்த பண உதவியாக வழங்கப்பட்டிருக்கிறதா, கடனாக வழங்கப்பட்டிருக்கிறதா, கடனாக வழங்கப்பட்டிருந்தாலதன் நிபந்தனை என்ன என்று பல கேள்விகள் நாம் கேட்க வேண்டியிருக்கிறது. அதனையும் தாண்டி இறக்குமதி தடை விதிக்கப்பட்டிருக்கிற சூழலில் எந்த பொருள்களுக்கான இறக்குமதி தடையினூடாக அடையப்போகின்ற அடைவுகள் என்ன என்கின்ற கேள்விகள் இருக்கின்றன. இப்படி பல்வேறுபட்ட கேள்விகள். மஞ்சள் இறக்குமதி தடை ஒரு பாரிய மஞ்சள் மாபியாவை இந்த நாட்டில் உருவாக்கிவிட்டிருக்கிறது. இப்படியான பல்வேறுபட்ட கேள்விகள் நமக்குள் இருந்தாலும் இந்த கேள்விகளை எல்லாம் புறந்தள்ளி இன்று இந்த நாட்டில் இருக்கின்ற ஊடகங்களும் இந்த நாட்டில் இருக்கின்ற அரச இயந்திரமும் ஒரே ஒரு விடயத்தை முன் தள்ளி நிற்கின்றது. அந்த விடயத்தை மிக பெரிதாக காண்பிக்கிறது என்றால், ரிஷாட் பதியுதீன் என்கின்ற ஒரு நபருடைய பெயர், அவரை உச்சரிக்காமல் அவரை பற்றி பேசாமல் இந்த நாட்டினுடைய அரசு இயந்திரம் நகர முடியாமல் இருக்கின்றது என்பதை இந்த இடத்தில் நான் ஞாபகப்படுத்த விரும்புகின்றேன். ரிஷாட் பதியுதீன் என்கின்ற நாமம், நான் நினைக்கின்றேன், உலகத்திலே ஒரு நாட்டில் எந்த ஒரு தலைவரனுடைய நாமமும் அந்த அளவு உச்சரிக்கப்பட்டிருக்காது. இலங்கையிலே எது நிகழ்ந்தாலும் ரிஷாட் பதியுதீன் என்கின்ற ஒரு நாமத்தை உச்சரித்துத்தான் அது நடந்தேறுவதை பார்க்கின்றோம். ஒரு அரசியல் மாற்றமாக இருந்தாலும், வேறு எந்த வகையான விடயங்களாக இருந்தாலும், ரிஷாட் பதியுதீன் என்பவரை முன்வைத்துத்தான் எல்லாமே அரங்கேறி வருவதை நாம் அறிவோம். ரிஷாத் பதியுதீனை தலைமையாக கொண்ட அகில இலங்கை மக்கள் காங்கிரசினுடைய பாராளுமன்ற உறுப்பினராகத்தான் நான் இங்கே இந்த பாராளுமன்றத்தில் முதலாவது ஒரே ஒரு பாராளுமன்ற உறுப்பினராக அந்த சின்னத்தில் போட்டியிட்டவன் என்ற அடிப்படையில் நான் இங்கே பேச கடமைப்பட்டிருக்கின்றேன். வடமாகாணத்திலிருந்து 90களிலே ஓரிரு மணித்தியாலங்களுக்குள் இடம்பெயர்ந்த மக்கள், ஓரிரு மணித்தியாலங்களுக்குள் விடுதலை புலிகளால் விரட்டி அடிக்கப்பட்ட மக்கள் என்று நான் சொல்ல வேண்டும். தங்களுடைய சொந்த இடங்களிலிருந்து விரட்டி அடிக்கப்பட்ட மக்கள் 90ஆம் ஆண்டிலிருந்து இன்று வரையிலும் தங்களுக்கான ஒரு வாழ்வாதாரத்தை உருவாக்குவதிலோ, மீள்குடியேற்றத்தை செய்து கொடுப்பதிலோ இந்த நாட்டிலே அரசாங்கங்கள் எத்தனை வந்தாலும் எந்த அரசாங்கமும் அரசாங்கம் என்ற வகையிலே அதனை செய்வதற்கு முன்னிற்கவில்லை என்கின்ற ஒரு வேதனையை இந்த இடத்தில் நான் பதிவு செய்து கொள்ள விரும்புகின்றேன். அவ்வாறு ஓரிரு மணித்தியாலங்களுக்குள் வெளியேற்றப்பட்டவர்களுக்குள் எம்முடைய கட்சியின் தலைவர் ரிஷாட் பதியுதீனும் ஒருவராக இருந்தார். அந்த அடிப்படையில் அந்த மக்களினுடைய வேதனையை புரிந்தவராக இருந்தார். அரசாங்கம் இவ்வாறு உதவிகள் செய்வதற்கு முன்வராவிட்டாலும் கூட தன்னால் முடிந்த அளவிலே மிக வேகமாக இயங்கக்கூடியவர் ரிஷாட் பதியுதீன் என்கின்ற நபர் தன்னால் முடிந்த அளவு இந்த மக்களுக்கு செய்ய வேண்டும் என்கின்ற அடிப்படையில் வெளிநாடுகளினுடைய உதவிகளை பெற்று பல்லாயிரக்கணக்கான வீடுகளை அமைத்துக் கொடுத்தார். அவர்களுக்கான பாடசாலை வசதிகள், ஏனைய கல்வி வசதிகள் எல்லாவற்றையும் அவர் செய்து கொடுத்தார். அன்றிலிருந்து இன்று வரையிலும் அவரால் செய்யப்பட்ட நற்கருமங்களுக்காகவே அவர் விமர்சிக்கப்படுகிறார் என்கின்ற ஒரு விடயத்தை இங்கே ஞாபகப்படுத்த விரும்புகின்றேன். அந்த அடிப்படையில் தான் இவ்வாறு இடம்பெயர்ந்த மக்களுக்கு அவர்களுக்குரிய ஒரு இடத்தை, அவர்களுக்குரிய மீள்குடியேற்றத்தை செய்து கொடுக்க முடியாத இந்த அரசாங்கங்கள் அந்த இடம்பெயர்ந்த மக்களுக்கான வாக்களிக்கும் உரிமையை பாதுகாக்க வேண்டிய ஒரு கடப்பாட்டோடு இருந்த போதும் கூட 2019ஆம் ஆண்டு ஜனாதிபதி தேர்தலில் அந்த மக்கள் தங்களுக்கான வாக்களிக்கும் உரிமையை பாதுகாக்கும் பொருட்டு புத்தளத்திலே தற்காலிகமாக இருக்கின்ற எங்களுக்கு வாக்குரிமை மன்னாரில் இருக்கிறது, எங்களுக்கு நீங்கள் வாக்களிப்பதற்கான போக்குவரத்து வசதிகளை செய்து தாருங்கள் என்று கேட்டதற்கு, அந்த நீண்டகால இடம்பெயர்ந்தவர்களுக்கான ஒரு அமைச்சு பொறுப்பை ஏற்றிருந்த ரிஷாட் பதியுதீன் அவர்கள் அந்த மக்களுக்கான வசதிகளை செய்து கொடுக்கிறார். எப்படி செய்து கொடுக்கின்றார்? இந்த நாட்டினுடைய பிரதம மந்திரியாக இருந்த ரணில் விக்ரமசிங்க அவர்களிடம் இந்த விடயத்தை தெரிவித்து அனுமதியை பெறுகிறார். அதே போன்று நிதியமைச்சரிடம் தெரிவித்து அனுமதியை பெறுகிறார். இவ்வாறு பெறப்பட்ட அந்த அனுமதிகளின் ஊடாக 95 லட்சம் செலவழிக்கப்பட்டு போக்குவரத்து சபைக்கு பணம் அங்கே கைமாறப்படுகின்றது, அவருக்கென ஒதுக்கப்பட்டிருந்த அந்த அமைச்சின் ஊடாக. எனவே அரசாங்கத்தினுடைய ஒரு அமைச்சிலிருந்து அரசாங்கத்தினுடைய இன்னொரு அங்கமான இன்னொரு அமைச்சுக்கு, ஒரு டிபார்ட்மெண்ட்டுக்கு பணம் செல்கிறது அல்லாமல், ரிஷாட் பதியுதீன் தன்னுடைய புகட்டுக்காக அந்த பணத்தை எடுத்துச் செல்லவும் இல்லை, மீளவும் அந்த சமூகத்தினுடைய பிரதிநிதிகளாக இருக்கின்ற ஒரு அமைப்பின் ஊடாக அந்த பணம் செலுத்தப்படுகிறது. இருந்தபோதும் இன்று ரிஷாட் பதியுதீன் அவர்கள் கைது செய்யப்பட்டிருக்கின்றார். ரிஷாட் பதியுதீனுடைய கைது எவ்வாறு சித்தரிக்கப்படுகிறது என்றால், இந்த நாட்டிலே மிகப்பெரும் ஒரு பயங்கரவாதியை மிக தேடுதல் வேட்டையோடு சர்வதேச பயங்கரவாதியை பிடித்தது போன்றதான ஒரு தோற்றப்பாடு இந்த நாட்டிலே காண்பிக்கப்படுகிறது. இவ்வாறான செய்திகள் ஊடகங்களில் பரப்பப்படுவதன் ஊடாக இந்த நாட்டுக்குள் பேசப்பட வேண்டியதாக இருக்கின்ற 20வது திருத்தமாக இருக்கலாம், அதே போன்று இந்த நாட்டுக்குள் பேசப்பட வேண்டியதாக இருக்கின்ற இறக்குமதி தடையாக இருக்கலாம், இந்த நாட்டுக்குள் பேசப்பட வேண்டிய COVID-19 இருக்கலாம், இந்த விடயங்கள் பேசப்படாமல் ரிஷாட் பதியுதீன் என்ற நாமத்தை பேசி பேசியே இந்த நாட்டில் இருக்கின்ற எல்லா அரசாங்கங்களும் தங்களுடைய காய்களை நகர்த்துவதை ஒரு இளம் அரசியல் பாராளுமன்ற உறுப்பினராக வேதனையோடு பார்க்கின்றேன். நாட்டினுடைய அபிவிருத்தி பற்றி பேசுவதற்கும் சிந்திப்பதற்கும் பல்வேறு விடயங்கள் இருந்த போதும் கூட இந்த பாராளுமன்றம், இந்த அரசாங்கம், இவை எல்லாமே ஒரே ஒரு நபரை சுற்றியதாக இந்த நாட்டினுடைய அரசாங்கத்தினுடைய இயந்திரம் நகர்வது வேதனை அளிக்கின்றது. இன்றைய தினம் நேற்று நீதிமன்றத்தில் கிடைக்கப்பெற்ற அனுமதி ஊடாக, அவருக்கு இருக்கின்ற சிறப்புரிமை ஊடாக இந்த பாராளுமன்றத்திற்கு வருவதற்கான அனுமதியை கோரி இன்று எமது கௌரவ சபாநாயகர் அவர்கள் கடிதம் மூலமாக அழைப்பு விடுக்கப்பட்டிருந்த போதும் கூட இவ்வாறு இங்கே அவர் வந்து பிரசன்னமாவதற்கான சந்தர்ப்பம் கூட வழங்கப்படவில்லை. PCR டெஸ்ட் எடுக்கப்பட வேண்டும் என்கின்ற ஒரு காரணம் சொல்லப்பட்டு அங்கே பாராளுமன்றத்திற்கு வருவதற்காக தயாராக இருந்த
எமது கட்சியினுடைய தலைவர் அவர்கள் இங்கே வருகை தரவில்லை. பிசிஆர் டெஸ்ட் பற்றி பேசுவதாக இருந்தால் ரிஷாத் பதியுதீனுக்கு பிசிஆர் டெஸ்ட் எடுக்க வேண்டும் என்பது பற்றி பேச தேவையில்லை. பிசிஆர் டெஸ்ட் பற்றி பேசுவதற்கு நிறைய இருக்கின்றது. இன்றைய தினம் மருத்துவ அதிகாரிகள் சங்கத்தினுடைய தலைமை செயலாளர் அவர்கள் டாக்டர் ஹததே அலுத்கே அவர்கள் இன்று ஒரு கருத்தை வெளியிட்டிருக்கின்றார். இலங்கையில் மேற்கொள்ளப்படுகின்ற பிசிஆர் டெஸ்டிலே எமக்கு சந்தேகம் இருக்கிறது. ஒருவரிடம் பிசிஆர் டெஸ்ட் எடுத்துக் கொள்ளப்பட்டு அவருக்கு இந்த COVID-19 நோய் இருக்கிறதாக சொல்லப்பட்டு மீண்டும் ஒரு டெஸ்டினூடாக அது இல்லை என்று மறுப்பதாக இருந்தால் 14 நாட்கள் தேவை. ஆனால் இலங்கையில் ஒருவருக்கு COVID-19 உள்ளதாக சொல்லப்பட்டு 2 நாட்களுக்குள் மீண்டும் மறுக்கப்படுகிறது. எனவே இத்தகைய விடயங்கள், உண்மையான விடயங்கள் தொடர்பான ஆய்வுகளை விடுத்து இப்போது ரிஷாத் பதியுதீனுக்கு பிசிஆர் டெஸ்ட் என்கின்ற ஒரு புதிய விவகாரம் புகுத்தப்பட்டிருக்கிறது. இந்த தலைமை ஆசனத்தில் அமர்ந்திருப்பவரிடம் நான் சொல்கின்றேன், சபாநாயகருக்கு இந்த விடயத்தை எடுத்து எம்புவதன் ஊடாக அவருக்கான சிறப்புரிமையை பாதுகாப்பதற்கான நடவடிக்கை எடுக்க வேண்டும் என்று கேட்டுக் கொள்வதோடும் ரிஷாத் பதியுதீன் என்ற நபர் என்ன குற்றம் செய்தார்?
Time is up.
One more minute, please. என்ன குற்றம் செய்தார்? இந்த நாட்டிலே கடந்த ஆட்சியிலே 6 அமைச்சுகள் அவருக்கு வழங்கப்பட்டிருந்தன. சுகர் கூட்டு தாபனத்திலே இருந்தபோது 1 பில்லியன், 2015 ஆம் ஆண்டு 1 பில்லியன் நஷ்டத்தில் இயங்கிய சுகர் கூட்டு தாபனத்தை 2016 ஆம் ஆண்டு 1 பில்லியன் லாபமாக மாற்றுகின்றார். 2017 ஆம் ஆண்டு 1 பில்லியன் லாபமாக மாற்றுகின்றார். அதே போன்று சத்தோச, உங்கள் எல்லோருக்கும் தெரியும், பழைய சரக்கு கடை போன்றுதான் இருக்கும் இந்த சத்தோச என்பது இதற்கு முன்பான காலப்பகுதியில். ஆனால் அந்த வர்த்தக அமைச்சை பொறுப்பேற்றதில் இருந்து இந்த சத்தோசையை மிக விசாலமாக்கியதோடு இலங்கை முழுவதும் நல்ல சத்தோச
நிறுவனங்களை
நிறுவி இந்த கோவிட் காலத்திலும்
4 minutes
சேவை.
தாரக சபா சபாபத்துவனி அவஸ்தாவலாவாதியம் பிலிபந்தபத்துவாட்ட சுத்திய புதகரணமா மம அதவத்தின்ம சத்துட்டு வேணமா அத்தவசே அப்பனாயன சங்வர்தனை கிரிம சம்பந்தவ என சாகச்சா விதி அப்பே அதாஸ் மே சமக எகத்து கரண்ணட்ட வெலாவாக் வெங்கரகேன் ஹக்கே பிலிபந்த அதவத்தின்ம சத்துட்டு வேணம். இவகேம தவப்பெத்தகிங் පුංචි දුකක් කනගාටුවක් ඇති වෙනවා. විපක්ෂයේ සමහර උදවිය මේ උතුම් අවස්ථාව පාවිච්චි කරේ යාලගේ දේශපාලන අවස්ථාවේ සම්පූර්ණ කරගන්න, එහෙම නැත්නම් කුණුහරප කියන්න, එහෙම නැත්නම් මේ අනවශ්‍ය කතා ගොඩකින් මේ සභාගර්භය පුරවන්න තමයි යාලයා කතාව තිබුණේ. ප්‍රධාන වශයෙන් අද මේ පාතාලේ මිනිසුන්ගේ මරණ සම්බන්ධව කිරියෙරලා තියෙන සමහර පක්ෂවල නායකයින්, සමහර පක්ෂවල කට්ටිය ඉන්නවා, එයාලා කතා කරද්දී නිකන් මහා ලොකු වැඩකාරයෝ වගේ, සුද්ධවන්තයෝ වගේ, එයාලා තමයි මේ ලෝකේ ඉන්න හොඳම මිනිස්සු වගේ කතා කරන්නේ. අන්තිවර බරද්දී සහරාන් මිනිමරලා බල ඉද්දී සහරාන්ගේ මිනිමරම පිටිපස්සෙත් ඒ පක්ෂයේ උදවිය ඉන්නවා. අවසානයේ සමහර දේශපාලන උදවිය හැංගෙද්දි කට්ටි පනිද්දි ඒ අයව හංගලා තියන් ඉන්නෙත් එයාලගේ ගෙවල්ලස්. මේ අයට කිරියෙරලා අද පාතාලේ මිනිහෙක් කොහේ හරි තැනකදී පාතාලේ මිනිහෙකුට පොලිස් නිලධාරියෙක් වෙඩි තියලා පාතාලේ මිනිහා මරනහම ඒ ගැන කිරියෙරනවා ඒ සමහර උදවිය. හැබැයි අර පොලිස් නිලධාරි දෙන්නේ මේ සිද්ධිය මුල් කරගෙන තුවාල වුණා, ඒ අය රෝහල් ගත වුණා, ඒ අය තමුන්ගේ රාජකාරිය කරන්න ගිහලා තමුන්ගේ දිවිපරදුවට තියලා වැඩ කරපු එක ගැන කතා කරන්න කවුරුත් කැපවුන්නේ නැහැ. ඒ ගැන පුංචි කනගාටුවක් එක්ක මම බලාපොරොත්තු වෙනවා අපනයනයේ පිළිබඳව කතා කරද්දී අපිට ඇත්තරම මතක් වෙන්නේ අපනයනයේ පිළිබඳව කතා කරද්දී ප්‍රධාන ආදායම අපි හිතන්නේ තේපෝල් රබර් වලින් තමයි අපි විශාල මුදලක් හොයන්නේ කියලා. හැබැයි මම අද බාරගත් අමාත්‍යංශයට පෙර මම එදා දීවර අමාත්‍යවර හැටියට වැඩ කටයුතු කරද්දී මේකට පෙර පළාත් සභාවේ දීවර අමාත්‍යවර හැටියට වැඩ කටයුතු කරද්දී අපි දැක්කා සැඟවුණු ආදායමක් අපේ රටට විශාල ආදායමක් එනවා මේ ඉස්සන් කර්මාන්තය හරහා. ඒ වගේම මත්ස්‍ය කර්මාන්තය හරහා ඉස්සන් කර්මාන්තය ආරම්භ වෙන්නේ 80 දශකේ. මේ බහුජාතික සමාගම් වලින් ආරම්භ වෙච්ච මේ කර්මාන්තය, ඒ බහුජාතික සමාගම් වල වැඩ කරපු, ඒ ගොවිපළවල් වල වැඩ කරපු ගොවියෝ, ඒ සේවකයින් අවසානයේ එළියට ඇවිල්ලා කුඩා ව්‍යවසායකයින් හැටියට ඔවුන්ගේ කර්මාන්ත ආරම්භ කෙරුවා. මේ ප්‍රමාණය දිගින් දිගට වැඩි වෙලා හෙක්ටයාර් 4500ක් දක්වා ඉස්සන් කර්මාන්තය ලංකාව පුරාම ක්‍රියාත්මක වුණා. ඉස්සන් කර්මාන්තය ස්වර්ණමය යුගයේ වගේ තිබුණේ 1996 වගේ වෙනකොට. මේ කාලේ වෙනකොට රාජ්‍ය මැදිහත් වීමේ හරියට ගියේ නැති නිසා මේ කළමනාකරණ කටයුතු හරියට ගියේ නැති නිසා ඉස්සන් කර්මාන්තේ කඩා වැටෙන සුදුබුලි වෛරස් එක ඇවිල්ලා. ඒ වෙනකොට මෙට්‍රික් ටොන් 6500ක් තිබිච්ච නිෂ්පාදනය මෙට්‍රික් ටොන් 1500ට කඩා වැටුණා. නමුත් එදා මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමා දීවර අමතිවරය හැටර හිටපු කාලේ එතුමා ආරම්භ කරපු ජල ජීව වගා සංවර්ධන අධිකාරිය එහෙම නැත්නම් නැග්ඩා ආයතනය හරහා හරි කර්මලාකරණ වැඩපිළිවෙලක් කරන්න උත්සාහ කෙරුවා. ඒ වගේම නාර ආයතනය හරහා මහන්සි වුණා. ඒ වගේම අනෙකුත් සංවිධාන මහන්සි වුණාට මේක එක එක්කෙනා එක එක්කෙනා එක එක අතර තමයි විහිදිලා පැතිරලා
ඔබගේම ටයිම් ඉස් අප්
යනවා දැක්කේ. හැබැයි අද මේ වෙනකොට පළාත් සභාව මධ්‍යම රජයේ ස්ලාඩ සංවිධානය හැමෝම ඒකරාශි වෙලා ඉතාමත්ම හොඳ නිෂ්පාදනයක් මේ රට තුළ ඉස්සන් කර්මාන්තය හරහා වෙනවා. ඒ වගේම ගරු තරක සභා සභාපතිතුම මම මිනිත්තුවක් කාලයක් ඔබගෙන් ඉල්ලනවා මේ රටේ අනාගතයේ වෙනුවෙන් ඉදිරිපත් කරන කාරණයක් නිසා මේ කර්මාන්තය හරහා විශාල ආදායමක් අපිට ගේන්න පුළුවන්කම තියෙනවා. එදා අපි ඉස්සන් හදනකොට හැදුවේ සාමාන්‍ය මොනඩොන් ඉස්සන්. අද මේ වෙද්දී SPF මොනඩොන් SPF වණමි කියන විශේෂ වර්ගද ගෙනල්ලා මේ නිෂ්පාදනය 10 ගුණයකින් වැඩි කරන්න පුළුවන් මට්ටමට ඇවිල්ලා තියෙනවා. අපි ඇත්තටම හදවතින්ම සතුටු වෙනවා. අපේ කාංචර විජේසේකර මෙතුමා ලොකු වෙහෙසක් මහන්සියක් ගන්නවා මේ කර්මාන්තය නගා සිටවන්. ඒ නිසා රජයේ හැටියට ආණ්ඩුව හැටියට රාජ්‍ය නිලධාරි හැමෝගෙම සහයෝගය දුන්නොත් අපේ මේ අපනයනය සඳහා විශාල නිෂ්පාදනයක් කරන්න පුළුවන් කියන කාරණය මතක් කරමින් මේ ගෞරවනීය සභාවේ අවධානයේ ඒ වෙත යොමු කරමින් මා නිහඬව බොහොමත්ම ස්තුතියි.
Thank you. Honorable Suresh Vadivel, you have 4 minutes.
6 minutes, sir. Yes. ගෞරවතුක්‍රිය සභේ තලමේ தாங்கி நடத்தி கொண்டிருக்கிற உறுப்பினர் அவர்களே இன்று ஏற்றுமதி சம்பந்தமாக சில யோசனைகள் கௌரவ பந்தர குணவர்தன அமைச்சர்களால் முன்வைக்கப்பட்டிருக்கின்றது. அது இந்த நாட்டினுடைய ஏற்றுமதிக்கு அல்லது செஸ்மத் என்கின்ற அந்த வரி கொடுப்பனவர்களுக்கு வாய்ப்பாக இருந்தாலும் கூட அதை வரவேற்கின்ற அதே சந்தர்ப்பத்திலே இந்த நாட்டிலே ஏற்றுமதி என்று சொல்லும் போது பெருந்தோட்ட மலையக மக்களை எவரும் மறந்துவிட முடியாது. மலையகத்திலே பெருந்தோட்டத்திலே பெருந்தோட்ட தேயிலை உற்பத்தியாளர்கள் அந்த கோயில் தேயிலை பறிக்கும் தாய்மார்கள் எனது தொப்புள் கொடி உறவுகளான மலையக மக்கள் இன்று இன்னொரு பிரச்சனை முகர்த்துக் கொண்டிருக்கிறார்கள். இந்த உயரிய சபையிலே நாங்கள் ஏற்றுமதி சம்பந்தமாக பேசப்படுவதற்கு முன்பதாக இந்த கொரோனா நோய் சம்பந்தமாக மலையக மக்கள் எத்தனை பேருக்கு PCR டெஸ்ட் இந்த அரசாங்கம் எடுத்திருக்கின்றது. மலையத்தில் இருக்கின்ற பெருந்தோட்ட வைத்தியசாலைகளில் கொரோனா நோய் பரவினால் இறைவனுக்கு கூட தடுத்து முடியாத ஒரு சூழ்நிலை அந்த மலைய மக்களுடைய வாழ்வில் இருக்கின்றது. அப்படிப்பட்ட மலையக மக்கள் வாழ்ந்து கொண்டிருக்கின்ற பிரதேசத்திலே இந்த அரசாங்கத்தால் சுகாதார அமைச்சால் மாகாண சுகாதார அமைச்சர்களால் எடுத்துக் கொள்ளப்பட்டிருக்கின்ற நடவடிக்கைகள் என்ன? இந்த தோட்ட தொழிலாளரை காப்பாற்றிக் கொள்வதற்கு எவ்வாறு நடவடிக்கை மேற்கொள்ளப்பட்டிருக்கின்றன? எவ்வாறு சுகாதார அடிப்படை சுகாதார வசதிகள் அங்கு இருக்கின்றன என்று சிந்திக்க வேண்டிய ஒரு நிர்பந்தத்திலே இன்று நாங்கள் இருக்கின்றோம். அதே போன்று கடந்த காலத்திலே இந்த நாட்டிலே ஏற்பட்ட பல இன்னல காலநிலை சம்பந்தமாக நிகழ்வுகளே பலாங்கோடு பிரதேசத்திலே ரை பிரதேசத்திலே இரண்டு பெண் தொழிலாளி அப்பாவி தோட்ட தொழிலாளி இரண்டு பேர் அந்த மரம் இருந்து இரண்டு பேர் அங்கு
உயிரிழந்தார்கள்.
அதே போன்று அப்பதலை பிரதேசத்திலே தம்பத்தின தோட்டத்திலே ஒரு பெண் தொழிலாளி அங்கு குழைவு கொட்டுக்கு ஆளாகி தன் உயிரை மாய்த்துக் கொண்டிருக்கின்றார். ஆகவே மலையகத்திலே பெருந்தோட்டத்திலே வாழ்கின்ற மக்களுடைய சுகாதார பாதுகாப்பு இந்த COVID-19 இந்த கொரோனா நோயினால் அங்கு இந்த அரசாங்கமும் இந்த பாராளுமன்றமும் உறுதி செய்ய வேண்டும். அவருடைய சுகாதார பாதுகாப்பு ஹெல்த் அண்ட் சேஃப்டி என்பது கிடையாது. சுகாதார பாதுகாப்பு இந்த மக்களே கிடையாது. சர்வதேசம் சம்பந்தமாக பேசுகின்றோம், IT சம்பந்தமாக பேசுகின்றோம், விண்வெளி சம்பந்தமாக பேசுகின்றோம். ஆனால் அப்பாவி தோட்ட தொழிலாளர்களுடைய அடித்தள அமைப்பு அவருடைய சுகாதார பாதுகாப்பு அவர்களுடைய ஏனைய குடியுரிமைகள் இன்று இன்னமும் இந்த அரசாங்கத்தாலும் மாறி மாறி வந்த அரசாங்கத்தாலும் இந்த நாட்டிலும் உறுதி செய்ய முடியாத ஒரு சூழ்நிலை இருக்கின்றது. ஆகவே அதற்குரிய வேலை திட்டங்களை உறுதி செய்துவிட்டு நாங்கள் ஏற்றுமதி சம்பந்தமாக பேசுவோம். அப்படி அந்த ஏற்றுமதி உருவாக்கின்ற சிலோன் டி என்கின்ற விலாசத்தை கொடுத்தவர்கள் மலையக மக்கள். ஆகவே இந்த நாட்டுடைய பொருளாதாரத்திலே முதுகெலும்பாக செயற்பட்டுக் கொண்டிருக்கின்ற மலையக மக்களுக்கு இந்த கொரோனா நோயில் பரவிவிடாமல் அவர்கள் வாழ்கின்ற சூழ்நிலை மிக விரைவாக பரவிவிடும். அதனை தடுப்பக்கூடிய ஏற்பாடு செய்ய வேண்டிய ஒரு காலத்தின் கட்டாயம் இந்த நாட்டில் வாழ்கின்ற அனைத்து அரசாங்கத்தினுடைய உத்தியோகத்தர்களுக்கும் மக்களுக்கும் சுகாதார அமைச்சருக்கும் அரசாங்கத்துக்கும் இருக்கும் என்பதை தெரிவித்துக் கொள்வதோடு மிக விரைவாக 1000 ரூபாய் சம்பளம் இந்த கொரோனா நோய்க்கு 5000 ரூபாய் கொடுக்கிறீர்கள்.
ஆனால் உறுதி செய்யப்பட்ட வாக்குறுதி அளிக்கப்பட்ட 1000 ரூபாய் சம்பள உயர்வு தொழிற்சாலைகளுக்கு வழங்கப்படவில்லை. 1000 ரூபாய் எங்கே? இன்னைக்கு 5000 கொடுக்கின்றோம். கொரோனாவை பாதிக்கப்பட்டவர்கள் எந்த நாளுமே அந்த மக்கள் கொரோனாவை பாதிக்கப்பட்டவர் போல் இருக்கின்றார்கள். தோட்ட தொழிலாளர்கள் 1000 ரூபாய் சம்பளம் கிடையாது, 1000 ரூபாய் சம்பளம் கிடையாது. சுகாதாரத்துறையிலே கொரோனா நோய் சம்பந்தமாக எடுக்கப்பட்ட அடிப்படை வசதிகளும் கிடையாது. ஆக இந்த சபையிலே பொறுப்பானவர்கள் பொறுப்புடன் நடந்து கொண்டு அது சம்பந்தமான அறிக்கைகளை இந்த நாட்டுக்கும் எனது சமூகத்திற்கும் எனது மக்களுக்கும் அறிக்க வேண்டும் என நான் கேட்டுக் கொள்கின்றேன். நன்றி.
Thank you. Honorable Gamini Lokuge. Honorable Lasanta Lagivan, you have 4 minutes.
ගරු කාර්ය සභා මන්ත්‍රීතුමනි, අද 1979 අංක 40 දරන අපනායන සංවර්ධන පනත යටතේ විශේෂ බාර අමාත්‍යවරයා විදිහට වෙළඳ අමාත්‍යවරයා ලෙස පසුගිය මාසයේදී භාණ්ඩ වර්ග කීපයක
28
මේ දක්වා පනවා තිබූ සෙස් බද්ද සම්පූර්ණයෙන්ම යම් භාණ්ඩ කීපයක නිදහස් කිරීමටත් තවත් භාණ්ඩ කීපයක සෙස් බද්ද වැඩි කිරීමටත් අදාළ රෙගුලාසි පිළිබඳව තමයි අද මේ දවසම විවාද කළේ. ඉතින් නිසා විශේෂයෙන්ම අපනයන සංවර්ධන ශේෂ්‍රය සම්බන්ධව දවසක් පුරා පැවති මේ විවාදයේදී පක්ෂ විපක්ෂ සියලු මන්ත්‍රීවරුන් ඒ දක්වපු අදහස් පිළිබඳව ගරු අමාත්‍යතුමාගෙත් අපේ අමාත්‍යාංශයේත් ස්තුතිය මා මුලින්ම පළ කරන්න ඕනේ. විශේෂයෙන්ම අතිගරු ජනාධිපතිතුමාගේ සෞභාග්‍ය දැක්ම ප්‍රතිපත්ති ප්‍රකාශනය තුළ ආනයන සීමා කරමින් දේශීය ආර්ථිකය අපනයන ශක්තිමත් කිරීම මුල් කරගෙන තමා මේ සෞභාග්‍ය දැක්මේ ප්‍රතිපත්ති ප්‍රකාශනය සකස් කිරීමේදී අවධානයක් යොමු කරලා තිබෙනවා. ඉතින් ඒ අනුව විශේෂම ගිය වර්ෂයත් එක්ක සංසන්දනය කරපුවාම මේ මාසයේදී පමණ අපි බැලුවොත් සැප්තැම්බර් මාසයේදී ඇමරිකා ඩොලර් මිලියන 952ක් තමයි ගිය අවුරුද්දේ අපනයන ආදායම් විදිහට තිබුණේ. මේ වර්ෂයේ සැප්තැම්බර් මාසයේදී 1001ක් දක්වා අපනයන ආදායම වැඩි වෙලා තිබෙනවා. ලෝකේ සෑම රටක්ම මේ පළවෙනි මාස කීපය දිහා බලපුවාම අපනයනය බොහෝ විට අඩු වෙලා තිබෙනවා. ඒ අනුව මේ මාස කීපය තුළ ජනවාරි මාසයේ ඉඳන් මේ දක්වා ඇමරිකානු ඩොලර් මිලියන 8.8ක් ආදායම ගිය අවුරුද්දේ ලැබුවත් අපේ රටේ මේ මාස 9ට අඩු වෙලා තිබෙන්නේ විශේෂයෙන්ම 7.4 දක්වා පමණයි. සුළු අඩුවීමක්. ඉතින් ඒකෙන්ම තේරෙනවා මං හිතන්නේ මුළු ලෝකයේම ගුවන් තොටුපළවල් වහලා කොරෝනා වසංගතය නිසා රටවල් වහලා මේ තිබෙන තත්ත්වයන් තුළ මේ මට්ටමින් හෝ පවත්වාගෙන යන්න පුළුවන්කමක් ලැබුණේ මේ වන විටත් දේශීය ආර්ථිකය ශක්තිමත් කරලා අපනයනය කෙරෙහි වැඩි ආදායමක් වැඩි අවධානයක් යොමු කිරීමට කටයුතු කරලා තිබෙන නිසායි. ඒ වගේම ඒ ආකාරයෙන් දේශීය ආර්ථිකය දේශීය කර්මාන්ත ශක්තිමත් කිරීම සඳහා ආනයන අධෛර්යමත් කිරීමේ අරමුණක් ඇතුව සෙස් බදු වැඩි කළා වගේම විශේෂයෙන්ම කොවිඩ් වසංගතයට ආශ්‍රිත නිෂ්පාදන සඳහා පර්යේෂණ උපකරණ කොටස් රෝහල් වල රසායනික උපකරණ සම්පූර්ණයෙන්ම සෙස් බද්දෙන් නිදහස් කිරීමත් මේ අද නිකුත් කරන ගැසට් පත්‍රයත් එක්ක බල පැවැත්වෙනවා. ඉතින් ඒ අනුව විශේෂයෙන්ම වර්තමානයේ රටක් විදිහට අපි මුහුණ පාලා තිබෙන මේ කොවිඩ් වසංගතයේදී විශේෂම රසායනාගාර සහ ඒ උපකරණ වලට මේ දක්වා තිබුණු සෙස් බද්ද නිදහස් කිරීමටත් අද මේ රෙගුලාසි තුලින් අවශ්‍ය කටයුතු ක්‍රියාත්මක කරලා තිබෙනවා. ඉතින් මේ නිසා දේශීය ආර්ථිකය අපනයන ඒ ආර්ථිකය ශක්තිමත් කරනවා වගේම අපේ රටේ යම් කිසි ආකාරයකට ප්‍රධාන වශයෙන්ම අද අත්‍යවශ්‍ය කරුණු පිළිබඳව එවැනි ආකාරයෙන් ඒ ආනයන තවදුරටත් අත්‍යවශ්‍ය භාණ්ඩ ඒ ගෙනීමට අවශ්‍ය පහසුකම් වැඩි කිරීමක් තමයි අද විශේෂම සිද්ධ වෙලා තිබෙන්නේ. විශේෂම සඳහන් කරන්න ඕනේ මෙවැනි සෙස් බදු වලින් බලාපොරොත්තු වෙන්නේ මේ ලැබෙන ආදායම ඒ අදාළ ශේෂ්ත්‍රයේ ප්‍රගමනය දියුණුව වෙනුවෙන් යෙදවීමයි අරමුණු වෙලා තිබෙන. නමුත් අපේ රටේ සෑම කාලයක මේ අපනයන සංවර්ධන පනත ගෙනහලා මේ අපනයන සංවර්ධන අධිකාරිය ආරම්භ කරලා සෑම රජයක් විසින්ම මේ සෙස්බද්ධ නිසි පරිදි ඒ අදාළ ශේෂ්ත්‍රය සඳහා දියුණුව සඳහා ලබා දීමක් සිද්ධ වෙන්නේ නැහැ. භාණ්ඩාගාරයෙන් මුදල් යොදවන එක ඇත්ත. නමුත් බලාපොරොත්තු වෙන්නේ භාණ්ඩාගාරයෙන් මුදල් ලැබුණත් ඒ සෙස්බද්ධෙන් ලැබෙන ආදායමට සරිලන මුදල් ප්‍රමාණයක් නෙමෙයි ලැබෙන්නේ. ඊට වඩා අඩු ප්‍රමාණයක් ලැබෙන්නේ. ඉතින් මේ නිසා මෙවැනි සෙස්බදු පැනවීමෙන් වඩා බලාපොරොත්තු වෙන අරමුණු ඉටු කරගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ මේ සෙස්බද්ධ වැඩි කිරීම නිසා වැඩි වෙන ආදායම. මේ ඒ අදාළ ශේෂ්‍යයට මේ මුදල් යොදවීමට පුළුවන්කමක් ලැබුණොත් තමයි මං හිතන්නේ මේ සෙස්බදු වල ඒ සැබෑ පරමාර්ථය අරමුණ ඉටු කරගන්න පුළුවන්කමක් ලැබෙන්නේ. ඉතින් මේ නිසා විශේෂයෙන්ම අපි ඉදිරියේදී පැවැත්වෙන අයවැය ඒ යෝජනා වලට විශේෂයෙන්ම අපනයන සංවර්ධන ශේෂ්‍යය සම්බන්ධව ඉතාමත් වටිනා ඵලදායි යෝජනා රාශිය ඉදිරිපත් කිරීමට කටයුතු කරලා තිබෙනවා. ඒ අනුව ඉදිරි කාලයේදී අපේ රටේ අපනයන ශේෂ්‍යයේ ශීඝ්‍ර දියුණුව ඇති කිරීමට කටයුතු කරනවා කියන එකත් විශේෂයෙන්ම සඳහන් කරන්න ඕනේ. බොහොම ස්තුතියි.